એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી આત્મકથાની વાત કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોના દિલ જીત્યા છે, ગ્લેનન ડોયલની લવ વોરિયર, જે 2016માં આવી.
હા બિલકુલ, અને આ પુસ્તક ખાલી ઓપરાના બુક ક્લબમાં સિલેક્ટ થયું એટલે જ નહીં,
ના ના, એનાથી વધુ કંઈક છે.
હા, એની જે કાચી નિખાલસતા છે, જે રીતે એમણે પોતાની વાત મૂકી છે, એના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું.
ગ્લેનન ડોયલ વિશે થોડું કહો ને, એ લેખિકા તો છે જ, પણ.
ચોક્કસ, ગ્લેનન ડોયલ અમેરિકન લેખિકા છે, એક કાર્યકર પણ છે, અને એમની એક બહુ જાણીતી નોન પ્રોફિટ સંસ્થા છે ટુગેધર રાઇઝિંગ, એના સ્થાપક છે. અને લવ વોરિયરમાં એમણે જે પ્રમાણિકતા બતાવી છે એ અદ્ભુત છે.
એટલે આ ફક્ત લગ્નજીવનમાં વિશ્વાસઘાત થયો ને, એમાંથી બહાર આવવાની વાર્તા નથી એમ?
ના, એનાથી ક્યાંય વધારે ઊંડું છે. આ તો એમ કહી શકાય કે એક સ્ત્રીના આત્માની સફર છે, પોતાની જાતને શોધવાની.
મને વાંચતી વખતે એવું જ લાગ્યું હતું, જાણે કોઈ ફિલ્ટર વગરની એકદમ સાચી વાત. પેલી દેખાવ ખાતર બનાવેલી ઓળખ તૂટી જાય અને પછી
સત્યના પાયા પર ફરી બધું ઊભું કરવાની મથામણ. પીડાદાયક ખરી, પણ સુંદર પણ એટલી જ.
બરાબર, એટલે પુસ્તકનું મહત્વ પેલી વિશ્વાસઘાતની વિગતોમાં નથી, પણ
એ અનુભવમાં છે, જે કદાચ આપણે બધા ક્યારેક ને ક્યારેક અનુભવીએ છીએ. પેલી સમાજની અપેક્ષાઓ, આપણા વ્યસનો, ડર,
અને એનાથી આપણે આપણી જાત માટે જ પાંજરા બનાવી દઈએ છીએ.
બરાબર, અને આ પુસ્તક એ પાંજરા તોડીને ભલે ગમે તે થાય પોતાની સચ્ચાઈથી જીવવાની હિંમત વિશે છે.
તો ચાલો ગ્લેનનની આ સફરને જરા શરૂઆતથી સમજીએ. એમના શરૂઆતના વર્ષો, એમનો ઉછેર એ કેવો હતો?
ગ્લેનનનો જન્મ અને ઉછેર વર્જિનિયાના એક ઉપનગરમાં. એટલે બહારથી જોનારને તો લાગે કે બધું એકદમ આદર્શ છે, ટિપિકલ અમેરિકન ફેમિલી.
પણ અંદરખાને
ગ્લેનન બાળપણથી જ ખૂબ સંવેદનશીલ હતા. એમણે પોતાની જાતને કોલસાની ખાણમાં કેનેરી પક્ષી સાથે સરખાવી છે.
એટલે કે આસપાસની જે અવાસ્તવિકતા, જે ન કહેવાયેલો તણાવ હોય.
હા, પારિવારિક પીડા, સામાજિક દબાણ, ભાવનાત્મક અપ્રમાણિકતા, આ બધી સૂક્ષ્મ બાબતોની પણ એમના પર તીવ્ર અસર થતી. એ તરત જ પારખી લેતા.
અને આ જે અતિસંવેદનશીલતા હતી એ જ કદાચ એમના સંઘર્ષનું કારણ બની.
બિલકુલ, આટલી બધી લાગણીઓનો ધોધ, અંદર ચાલતી ઉથલપાથલ, એ બધું સહન કરવું એમના માટે ખૂબ અઘરું હતું. પરિણામે શું થયું? ફક્ત 10 વર્ષની ઉંમરે.
10 વર્ષ?
હા, ફક્ત 10 વર્ષની ઉંમરે એમણે બુલીમિયાનો સહારો લીધો, એક પ્રકારનો ઈટિંગ ડિસઓર્ડર.
આ તો બહુ નાની ઉંમર કહેવાય આટલી ગંભીર બાબત માટે.
ખરેખર, અને આ એમના માટે એક કોપિંગ મેકેનિઝમ બની ગયું. મતલબ કે પોતાની અંદરની તીવ્ર લાગણીઓને કાબૂમાં રાખવાની, એને દબાવવાની એક રીત. અને આ વસ્તુ લગભગ આગામી 2 દાયકા સુધી એમની સાથે રહી.
એટલે બહારથી બધું નોર્મલ દેખાડવાનો પ્રયાસ અને અંદર એક સતત યુદ્ધ.
બરાબર એ જ. બહારથી લાગે કે બધું ઠીક છે, પણ અંદર તોફાન ચાલતું હતું.
કોલેજના વર્ષોમાં આ સ્થિતિ કેવી રહી? જેમ્સ મેડિસન યુનિવર્સિટીમાં ભણ્યા ત્યારે.
ત્યાં આ સંઘર્ષ ઓછો થવાને બદલે વધ્યો. બુલીમિયા તો હતું જ, સાથે મદ્યપાન અને ડ્રગ્સનું સેવન પણ શરૂ થયું અને વધતું ગયું.
ઓ,
ગ્લેનન પોતે એ સમયને કહે છે એક લાંબી આત્મહત્યાનો પ્રયાસ. જાણે ધીરે ધીરે પોતાની જાતને ખતમ કરી રહ્યા હતા.
બહારથી સફળ અને લોકપ્રિય દેખાતા હશે કદાચ.
હા, એવું જ. બુદ્ધિશાળી હતા, દેખાવમાં સારા, મિત્રો હતા, પણ અંદરથી એકદમ ખોખલા, દિશાહીન, પોતાની જાતથી જ ભાગી રહ્યા હતા.
તો પછી આમાંથી બહાર કઈ રીતે આવ્યા? કોઈક તો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે ને?
આવ્યો. 2002ની સાલ મધર્સ ડેનો દિવસ હતો. ગ્લેનન 26 વર્ષના હતા અને એમને ખબર પડી કે તેઓ ગર્ભવતી છે.
અને આ ખબર એમના માટે?
આ ખબર એમના માટે એક જ સમયે સૌથી મોટો આઘાત પણ હતી અને મુક્તિનો માર્ગ પણ. વર્ષોથી જે આત્મવિનાશના રસ્તે ચાલતા હતા, ત્યાં અચાનક એક નવા જીવનની જવાબદારી આવી પડી.
અને એ જવાબદારીના અહેસાસે એમને બદલાવા મજબૂર કર્યા.
હા, એ અહેસાસ એટલો પ્રબળ હતો કે એમણે પોતાના જીવલેણ વ્યસનો છોડવા પડ્યા. જાણે એક ઝટકો લાગ્યો.
આ ખરેખર જીવન બદલનારી ક્ષણ કહેવાય. પછી શું કર્યું એમણે? લગ્ન?
હા, એમણે બાળકના પિતા ક્રેગ મેલ્ટન સાથે લગ્ન કર્યા. જો કે એ સમયે ક્રેગને બહુ ઓળખતા નહોતા, પણ એ એક નોર્મલ જીવન શરૂ કરવાનો પ્રયાસ હતો.
સ્થિર થવાનો પ્રયાસ.
બરાબર. એમણે ટીચિંગનો અભ્યાસ પૂરો કર્યો, થોડો સમય શિક્ષક તરીકે નોકરી પણ કરી, અને એ સમય થોડો શાંત હતો. સ્વસ્થ રહેવાનો, મા બનવાનો, એક સામાન્ય જિંદગી જીવવાનો પ્રયાસ કર્યો એમણે.
અને આ સમયગાળામાં જ પેલો બ્લોગ શરૂ થયો, મોમસ્ટ્રી.
હા, એવું જ થયું. માતૃત્વના શરૂઆતના દિવસોમાં જે એકલતા અને મુશ્કેલીઓ અનુભવાતી હતી, એમાંથી રાહત મેળવવા માટે એમણે અનામી રીતે લખવાનું શરૂ કર્યું, મોમસ્ટ્રી બ્લોગ પર.
અને એમાં શું લખતા?
એમાં એ માતૃત્વ, શ્રદ્ધા, પોતાની રિકવરીની સફર, જીવનની મુશ્કેલીઓ, આ બધા વિશે લખતા. અને એમની શૈલી એકદમ કાચી હતી, કોઈ ફિલ્ટર નહીં, કોઈ દેખાડો નહીં, એકદમ નિખાલસ. એમણે જીવનની આ વાસ્તવિકતા માટે એક શબ્દ વાપ્યો, બ્રુટીફુલ.
બ્રુટીફુલ એટલે કે બ્રુટલ અને બ્યુટીફુલ, ક્રૂર અને સુંદર બંને એક સાથે.
બરાબર. અને આ નિખાલસતા લોકોને ખૂબ ગમી થઈ, કારણ કે એ એવું સત્ય બોલી રહ્યા હતા જે બીજે ક્યાંય ભાગ્યે જ સાંભળવા મળતું.
એટલે લોકો એમની સાથે જોડાઈ શક્યા.
અસાધારણ રીતે લાખો વાચકો એમને ફોલો કરવા લાગ્યા. જે અનામી બ્લોગર હતા એ ગ્લેનન ડોયલ તરીકે ઓળખાવા લાગ્યા. એમનું પહેલું પુસ્તક આવ્યું, કેરી ઓન વોરિયર. એ ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર બન્યું.
અને પેલી સંસ્થા પણ સ્થાપી, ટુગેધર રાઇઝિંગ.
હા, એમના ઓનલાઈન સમુદાયની તાકાતનો ઉપયોગ કરીને એમણે આ સંસ્થા શરૂ કરી, જે જરૂરિયાતમંદ પરિવારો માટે લાખો ડોલર એકઠા કરે છે. ખૂબ પ્રભાવશાળી કામ કર્યું.
તો બહારથી જોઈએ તો બધું જ સરસ ગોઠવાઈ ગયું હતું. સફળ લેખિકા, પ્રેરણા આપતા વક્તા, સમાજસેવા, સુખી કુટુંબ.
હા, ચિત્ર તો એવું જ દેખાતું હતું.
પણ અહીંયા જ લવ વોરિયર પુસ્તકની અસલી કહાણી શરૂ થાય છે, ખરું ને? આ બધું જ સત્ય નહોતું.
બિલકુલ, આ જ પુસ્તકનું કેન્દ્ર છે. એમની આ જાહેર સફળતા જ્યારે ટોચ પર હતી, ત્યારે જ એ અને ક્રેગ મેરેજ કાઉન્સેલિંગમાં જતા હતા, સંબંધ સુધારવા માટે.
અને ત્યાં શું થયું?
ત્યાં જ ક્રેગે કબૂલાત કરી કે એમના લગ્નના લગભગ શરૂઆતથી જ સમગ્ર સમય દરમિયાન તે બીજા સંબંધોમાં હતો.
ઓ માય ગોડ, આ તો જાણે પગ નીચેથી જમીન સરકી જવા જેવું થયું હશે ગ્લેનન માટે.
ચોક્કસ. જે સત્ય અને નિખાલસતાના પાયા પર એમણે આખી જિંદગી, આખી કારકિર્દી ઊભી કરી હતી, એ જ પાયો જાણે અંદરથી ખોખલો નીકળ્યો. એક મોટો ભૂકંપ હતો એમના જીવનમાં.
એમની પહેલી પ્રતિક્રિયા શું હતી આ સાંભળીને?
નવાઈની વાત એ છે કે એમની પહેલી પ્રતિક્રિયા હતી પરિસ્થિતિને ફિક્સ કરવાની, લગ્નને બચાવી લેવાની, દુનિયાની સૌથી સારી, સૌથી વધુ ક્ષમા આપનારી પત્ની બનીને બતાવવાની.
એટલે ફરીથી એ જ દેખાવ કરવો, બીજાને સારું લગાડવું.
બરાબર પકડ્યું. એ જ જૂની પેટર્ન, પણ આ વખતે કંઈક અલગ હતું. એમને બહુ જલ્દી સમજાઈ ગયું કે આ તો પેલી જૂની આદત જ છે, બીજાનો પ્રેમ અને સ્વીકૃતિ મેળવવા માટે સારું પરફોર્મન્સ આપવાની.
જેમ પહેલા વ્યસનોથી લાગણીઓ દબાવતા હતા, એમ હવે સંપૂર્ણ પત્ની બનીને દુઃખથી ભાગવાનો પ્રયાસ.
હા, બરાબર. પણ આ વખતે એમણે ભાગવાનું પસંદ ન કર્યું.
તો શું કર્યું? અહીંથી જ લવ વોરિયરની સાચી શરૂઆત થાય છે ને?
હા, આ વખતે એમણે નક્કી કર્યું કે દેખાવ નહીં કરવો, પીડાથી ભાગવું નથી, પણ પીડાની અંદર ઊંડા ઉતરવું છે. એમણે થેરાપીનો સહારો લીધો, ખૂબ લખ્યું, એકાંતમાં સમય ગાળ્યો,
અને પોતાની જાતને, પોતાની માન્યતાઓને સવાલ કર્યા.
બરાબર. ખાસ કરીને સમાજે સ્ત્રીઓ માટે જે નિયમો બનાવ્યા છે, કે હંમેશા સમાધાન કરી લેવું, પુરુષને સાચવી લેવો, કુટુંબને ટકાવી રાખવું, ભલે પોતાનું જે થવું હોય એ થાય, આ બધી અપેક્ષાઓને એમણે પડકારી.
આ બહુ મોટી વાત કહેવાય. આ આત્મમંથન એમને ક્યાં લઈ ગયું? શું સમજાયું એમને?
એ એક બહુ જ મહત્વના અને કદાચ મુક્તિ આપનારા સત્ય સુધી પહોંચ્યા, કે એમની પહેલી અને સૌથી પવિત્ર જવાબદારી કોના પ્રત્યે છે? પતિ, બાળકો, સમાજ?
ના ના,
પોતાની આત્મા પ્રત્યે, પોતાના અંતરાત્મા પ્રત્યે. એમણે નક્કી કર્યું કે હવે પોતાના અંદરના અવાજને સાંભળશે અને એને અનુસરશે. એ અવાજ જેને તેઓ ધ નોઈંગ કહે છે.
ધ નોઈંગ એટલે અંતરજ્ઞાન, અંદરનો સાચો અવાજ.
હા, એ જ. એ અવાજ જે બાળપણથી સમાજના ડર અને બીજા શું કહેશે એ બીકે દબાવી દીધો હતો, હવે એને સાંભળવાનો અને એના પર ભરોસો કરવાનો નિર્ણય લીધો.
તો પુસ્તકનો અંત એમના આ નિર્ણય સાથે આવે છે.
હા, પુસ્તકનો અંત ક્રેગથી અલગ થવાના એમના મુશ્કેલ પણ મક્કમ નિર્ણય સાથે આવે છે. જો આ કોઈ પરિકથા જેવો હેપી એન્ડિંગ નથી,
પણ પ્રમાણિક અંત છે.
એકદમ. એ ભવિષ્યની ચિંતા કર્યા વગર, પરિણામોની પરવા કર્યા વગર ફક્ત પોતાના સત્યના આધારે એક અજાણે રસ્તે નીકળી પડે છે. એ દેખાવ કરનાર પરફોર્મર મટીને સાચા અર્થમાં વોરિયર બને છે, જે આખરે પોતાની જાત પાસે, પોતાના સત્ય પાસે પાછી ફરે છે.
વાહ, આ ખરેખર એક અસાધારણ સફર છે. તો ગ્લેનનના જીવન અને આ પુસ્તકમાંથી આપણે કયા મૂળભૂત સિદ્ધાંતો કે મૂલ્યો શીખી શકીએ?
સૌથી પહેલું અને કદાચ સૌથી મહત્વનું છે પીડા વિશેનો એમનો દૃષ્ટિકોણ. ડોયલ માને છે કે પીડા એ કોઈ સમસ્યા નથી, પણ એક પવિત્ર સંદેશવાહક છે.
સંદેશવાહક?
હા, જે પરિવર્તન લાવી શકે છે. આપણો સમાજ શું કરે છે? પીડાથી બચવા માટે સતત ઇઝી બટન આપે છે. વ્યસન, સોશિયલ મીડિયા, કામમાં ડૂબી જવું,
દેખાવ કરવો,
બરાબર. પણ લવ વોરિયર શું કરે છે? એ પીડાની આગમાં શાંતિથી બેસે છે અને પૂરેપૂરી અનુભવે છે, કારણ કે એમાંથી જ સાચું જ્ઞાન મળે છે અને એમાંથી જ એક વધુ પ્રમાણિક સ્વરૂપમાં આપણો પુનર્જન્મ થાય છે.
અને પેલો આંતરિક અવાજ, ધ નોઈંગ, એનું શું મહત્વ છે એમના દર્શનમાં?
એ બીજો પાયો છે, ધ નોઈંગ. દરેક વ્યક્તિની અંદર રહેલો અંતરજાલનો, સત્યનો અવાજ, આપણું ઇન્ટ્યુશન. પણ સમાજ, ખાસ કરીને સ્ત્રીઓને શું શીખવે છે?
એને અવગણવાનું, એના પર શંકા કરવાનું,
બરાબર. ડોયલ કહે છે કે સાચી આધ્યાત્મિક યાત્રા અને ખરી મુક્તિ આ અવાજને ફરીથી સાંભળતા શીખવામાં અને એના પર ભરોસો રાખીને જીવવાની હિંમત કેળવવામાં છે.
એટલે આખરે તો બધી વાત પોતાની જાત પ્રત્યેની પ્રમાણિકતા પર આવીને અટકે છે.
ચોક્કસ, પ્રમાણિકતા જ સર્વોપરી છે. જીવનનો હેતુ બહારના માપદંડો પ્રમાણે જીવવાનો નથી, પણ પોતાની અંદરના સત્ય સાથે તાલમેલ રાખીને જીવવાનો છે. અને આ જ વાતમાં તેઓ નબળાઈને પણ શક્તિ માને છે.
નબળાઈ કઈ રીતે શક્તિ હોઈ શકે?
પોતાની જાતને પૂરેપૂરી સ્વીકારવી, આપણી ખામીઓ, આપણી ડર, આપણી પીડા, આપણી મૂંઝવણ, આ બધું છુપાવ્યા વગર પ્રામાણિકતાથી રજૂ કરવાની હિંમત. ડોયલ માને છે કે આ જ હિંમત સાચા સંબંધો અને આપણી અંદરની ખલી તાકાતનો આધાર બને છે.
આ વિચારો ખરેખર ખૂબ શક્તિશાળી છે, થોડા હટકે છે પરંપરાગત વિચારસરણીથી. અચ્છા, જો આપણે ગ્લેનનના જીવનના ત્રણ સૌથી મહત્ત્વના વળાંકો જોવા હોય જેણે ખરેખર એમની દિશા બદલી, તો એ કયા હશે?
ત્રણ મુખ્ય વળાંક. પહેલો, મારા મતે 10 વર્ષની ઉંમરે બુલિમિયાની શરૂઆત. આ ખાલી ખાવા પીવાની સમસ્યા નહોતી,
એ તો કોપિંગ મિકેનિઝમ હતું.
હા, અંદરની અરાજકતા અને તીવ્ર લાગણીઓને કાબૂમાં રાખવા માટે પોતાના શરીરનો એક બાહ્ય વસ્તુનો ઉપયોગ કરવાનો પ્રયાસ હતો. આનું પરિણામ શું આવ્યું? જીવનભર માટે એક પેટર્ન બની ગઈ.
કઈ પેટર્ન?
બાહ્ય વસ્તુઓ, પછી એ ખોરાક હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય કે પછી બીજાની વાહવાહી હોય, એના દ્વારા અંદરના સંઘર્ષને દબાવવાની પેટર્ન. આનાથી તેઓ પોતાના સાચા સ્વભાવ અને લાગણીઓથી દૂર થતા ગયા. આ પહેલો અને બહુ ઊંડો વળાંક હતો.
સમજાયો. અને બીજો વળાંક?
એ પેલી 2002ની ગર્ભાવસ્થાની ખબર.
હા, ચોક્કસ. વર્ષોના વ્યસન પછી આ એક એવી બાહ્ય ઘટના બની જેણે એમને અટકવા અને રિકવરીના રસ્તે જવા મજબૂર કર્યા. એનાથી એ નોર્મલ જીવન તરફ વળ્યા, લગ્ન, કુટુંબ વગેરે.
એટલે એ જીવન બચાવનારી ઘટના હતી?
હતી, શારીરિક વ્યસનોમાંથી બહાર લાવી. પણ એની બીજી બાજુ પણ હતી. એણે એમને પરફેક્ટ પત્ની અને માતા દેખાવાના એક નવા, વધારે સૂક્ષ્મ પાંજરામાં પણ ઢકેલી દીધા.
અને ત્રીજો વળાંક જેણે આ પુસ્તકને જન્મ આપ્યો, ક્રેગની કબૂલાત. બરાબર, એક ક્ષણ જ્યારે પેલો દેખાવનો બધું નિયંત્રણમાં રાખવાનો ભ્રમ તૂટી ગયો, આ વિશ્વાસઘાત પછી એમના માટે કોઈ પણ જાતનો દેખાવ કરવો શક્ય જ ન રહ્યો.
એમને સત્યનો સામનો કરવો જ પડ્યો.
કાચું કડવું સત્ય. જો પેલી ગર્ભાવસ્થાની ઘટનાએ એમને પદાર્થના વ્યસનમાંથી મુક્તિ અપાવી, તો આ ત્રીજા વળાંકે એમને બીજાને ખુશ કરવાના અને સારું દેખાવાના વ્યસનમાંથી મુક્ત થવાની શરૂઆત કરાવી.
આ ફક્ત લગ્ન તૂટવાની ઘટના નહોતી, આ ગ્લેનનની પોતાની આઝાદીની શરૂઆત હતી.
આ ત્રણેય વળાંકોએ ખરેખર એમના જીવનને ઘડ્યું છે.
આ આખી વાત પરથી, એમના સંઘર્ષો અને એમની સમજણમાંથી આપણે આપણા જીવન માટે શું શીખી શકીએ? સામાન્ય માણસ તરીકે
ઘણું બધું શીખી શકીએ. પહેલું તો એ કે પીડાથી ડરવાની જરૂર નથી, એને દુશ્મન માનવાની જરૂર નથી. કદાચ એ આપણી મિત્ર બની શકે, આપણી શિક્ષક બની શકે.
એટલે કે પીડાદાયક અનુભવોમાંથી પણ કંઈક સારું નીકળી શકે છે.
હા, ઘણીવાર જીવનના સૌથી કપરા સમયગાળા જ આપણને સૌથી ઊંડું જ્ઞાન, પોતાની સાચી ઓળખ અને એવી તાકાત આપે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. સવાલ એ છે કે આપણે પીડાને વેડફી નાખીએ છીએ કે એને આપણને કંઈક શીખવા દઈએ છીએ.
અને પેલી પ્રમાણિકતાની વાત,
એ તો ખૂબ જ મહત્વની. ગ્લેનનની કહાણી આપણને યાદ અપાવે છે કે જીવનનો સાચો અર્થ બહારની સફળતા કે બીજા શું વિચારે છે એમાં નથી, પણ ધીરે ધીરે પોતાની જાતની વધુને વધુ નજીક પહોંચવામાં છે.
પોતાના સત્ય પ્રમાણે જીવવું.
હા, ભલે એનાથી બીજાને તકલીફ પડે, ભલે સમાજના ચોકઠામાં ફિટ ન થાય, પણ પોતાના અંતરાત્મા સાથે સુસંગત રહીને જીવવું એ જ કદાચ સૌથી હિંમતનું અને સૌથી સંતોષકારક કામ છે.
આ સાંભળીને સંકટને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાય છે.
બિલકુલ. જીવનનું સૌથી નીચું બિંદુ, જ્યારે લાગે કે બધું ખતમ થઈ ગયું, એ ખરેખર અંત નથી હોતો. એ એક એવી ફળદ્રુપ જમીન બની શકે છે જ્યાંથી કંઈક નવું, વધુ સાચું, વધુ મજબૂત ઉગી શકે.
એટલે કે જે આપણને તોડી નાખે છે એ જ આપણને ફરીથી બનાવી પણ શકે છે.
હા, સંકટ પુનર્જન્મ માટેનું કારણ બની શકે છે. અને છેલ્લે એક બહુ મહત્વની વાત.
કઈ?
આપણે ફક્ત આપણી ભૂમિકાઓ નથી. હું પત્ની છું, માતા છું, દીકરી છું, કર્મચારી છું, આ બધી આપણી ભૂમિકાઓ છે. પણ આપણું સાચું સ્વ આ બધાની નીચે ઊંડાણમાં રહેલું છે.
અને એને શોધવું, એને સાંભળવું, એને માન આપવું, એ જ આપણું કામ છે.
બરાબર. એ જ જીવનની ખરી યાત્રા છે.
આ બધી વાતો ખરેખર વિચારવા જેવી છે, પણ એક સવાલ મનમાં થાય છે. આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં જ્યાં ચારેય બાજુથી અવાજ આવે છે, સમાજની અપેક્ષાઓ છે, ત્યાં પેલો અંદરનો શાંત અવાજ, પેલું નોઈંગ, એને સાંભળવું અને એના પર ભરોસો કરવો એ કેટલું શક્ય છે? પીડાથી ભાગવાને બદલે એને સમજવાનો પ્રયાસ કરવો, આ અઘરું નથી?
અઘરું તો છે જ, ના નથી. પણ ગ્લેનનનું જીવન એ જ કહે છે કે એ શક્ય છે અને કદાચ એ જ મુક્તિનો સાચો રસ્તો છે. આ પ્રશ્ન આપણે બધાએ આપણી જાતને પૂછવાની જરૂર છે.
તો આપણી આજ આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય શીખ તારવવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કઈ હોઈ શકે?
ભાવનાત્મક શીખ તરીકે હું કહીશ કે આપણી જે લાગણીઓને આપણે ખરાબ માનીએ છીએ, જેનાથી દરિયે છે, ગુસ્સો, દુઃખ, સંવેદનશીલતા, એ ખરેખર આપણી નબળાઈ નથી,
પણ
એ સત્યના સંદેશવાહક છે. એ કંઈક કહેવા માગે છે. આપણી કોઈ જરૂરિયાત પૂરી નથી થઈ રહી, ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, ક્યાંક અસત્ય છે, એના તરફે ઇશારો કરે છે. એમને દબાવવાને બદલે સાંભળવાથી જ સાચી ભાવનાત્મક મુક્તિ મળે છે. ગ્લેનનની સંવેદનશીલતા જ અંતેની તાકાત બની.
આ ખૂબ ઊંડી વાત છે. અને બૌદ્ધિક રીતે શું શીખવા મળે?
બૌદ્ધિક શીખે છે કે સમાજ આપણને, ખાસ કરીને સ્ત્રીઓને, જીવન જીવવા માટે એક તૈયાર સ્ક્રિપ્ટ પકડાવી દે છે. આ કરો, આમ ન કરો, આમ બનો. પણ આ સ્ક્રિપ્ટ ઘણીવાર આપણને બાંધી રાખવા માટે હોય છે,
આપણને મર્યાદિત કરવા.
હા, સાચી આઝાદી ક્યારે મળે? જ્યારે આપણે એ સ્ક્રિપ્ટ પર સવાલ ઉઠાવીએ, એની ધારણાઓને પડકારીએ અને જરૂર પડે તો એને ફગાવી દઈને આપણી પોતાની વાર્તાના લેખક આપણે જાતે બનીએ. ગ્લેનને એ જ કર્યું. સારી પત્નીની સ્ક્રિપ્ટ છોડીને પોતાની સત્યની કથા લખી.
અને છેલ્લે એક સાર્વત્રિક શીખ જે આપણા બધાને લાગુ પડે.
સાર્વત્રિક સત્ય કદાચ આ છે. પીડા આપણું દુશ્મન નથી. પીડાથી ભાગવાની વૃત્તિ, એને સુન્ન કરી દેવાની વૃત્તિ આપણી દુશ્મન છે. જીવનની દરેક મુશ્કેલીમાં, દરેક હાર્ટબ્રેકમાં એક પાઠ છુપાયેલો છે, એક વિકાસની તક છે.
તો હિંમત શેમાં છે?
હિંમત પેલું ઇઝી બટન દબાવવાનો ઇનકાર કરવામાં છે. જીવન જે પણ સામે લાવે, સુખ કે દુઃખ, સફળતા કે નિષ્ફળતા, એને પૂરી સભાનતાથી ભાગ્યા વગર અનુભવવામાં છે. આ જ યોદ્ધાનો માર્ગ છે, લવ વોરિયરનો માર્ગ. અને આ જ માર્ગ અંતે આપણને આપણી જાત પાસે, આપણા સત્ય પાસે પાછા લઈ જાય છે.
ખૂબ સરસ. ગ્લેનન ડોયલની લવ વોરિયરની આ ચર્ચા ખરેખર આપણને અંદર સુધી હલાવી દે છે અને સાથે સાથે પોતાની જાત સાથે વધુ પ્રમાણિક અને વધુ પ્રેમાળ બનવા માટે પ્રેરણા આપે છે.
ચોક્કસપણે. એ યાદ અપાવે છે કે સાચું, પ્રામાણિક જીવન કદાચ સહેલું ન હોય, પણ એ હંમેશા જીવવા જેવું જરૂર હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.